તારીખ 29/6/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 327
ક્ષાયિક સંકેતના વિષયમાં કૃપાળુદેવના પરિચયમાં જે જે જીવો આવેલા એ કૃપાળુદેવને ક્ષાયિક સંકેત છે એમ માનતા છે અને આગમમાં અત્યારે એનો નિષેધ છે એટલે થોડો વિરોધ કર્યો સાધુ લોકોએ કે તમને બધાને ઊંધે રસ્તે ચડાવે છે આમ છે એ બધા થોડાક પત્ર લઈએ પ્રસંગે છે સ્વેચ્છા સંપન્ન શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી ત્રિભુવન સ્તંભ તીર્થ ત્રિભુવનભાઈ ઉપર પત્ર લખાયેલો છે. ખંભાતમાં આ ચર્ચા ઉપડેલી કૃપાળુજી ખંભાતમાં અવારનવાર હતા અને ખંભાતમાં સામૂહિક સત્સંગ થતો વિશેષ પ્રકારે, એટલે રીતસર સેંકડો માણસો મળવા આવે. હું મુક્ષુનો ગ્રુપ સારું હતો ને એમના હિસાબે બધા માણસો પણ વધારે આવે એટલે, અને ત્યાં સાધુ મહારાજો પણ ખંભાતમાં વધારે આવતા જતા થાય. એ બાબતમાં કૃપાળુદેવના વિરોધ તો સંપ્રદાયમાં તો થાય, સ્વાભાવિક છે, કેમકે સંપ્રદાયના સાધુને ગુરુ તરીકે કોઈને માને નહીં. સાધુ પણ આવું હોય નહીં એમ સહેજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાત આવી જાય, ફરે ટીકા કરવાની ઈચ્છા એમની ન હોય પણ એ વાત સમજવા માટે પણ આવી જાય કે આવું સાધુ પણ ન હોય તો ઓલા લોકોને દુઃખ થાય, આપણું અપમાન કરે છે, આપણને માનતા નથી અથવા આપણને જે માનતા હોય એ ન માને એવું બોલે છે. એવું બધું ઉઠાય વાત એવી વગર કીધે વિરોધમાં આવી જાય એવા વાતાવરણમાં આ પત્ર લખાયેલો છે. આત્મ સ્વરૂપને વિશેષ સ્થિતિ છે એવા જે અમે હંમેશામાં વાત કર્યો છે, લોકો બરાબર ન સમજી શકે, અનર્થ કરી જાય એટલે. આત્મ સ્વરૂપને વિશેષ સ્થિતિ છે એવા જે અમે તેના નિષ્કામ સ્મરણે યથા યોગ્ય માનશો તે તરફના આજે શારીરિક સંકેત ન હોય આ કામમાં કાંઈ સંકેત ન હોય એવા એ તરફના એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનો સમલિખિત પત્ર પ્રાપ્ત થયું છે. સાધુ મહારાજે વ્યાખ્યાનમાં આ વાત પછી જોરશોરથી લઈએ કે જો આવી રીતે અજ્ઞાનીઓ આમ મને માને છે, મનાવે છે અને આજે સંકેત છે જ નહીં, આપણા આગમ ના પાડે છે, આ તો તીર્થંકરોના આગમ છે, સર્વજ્ઞના આગમ છે, ફલાણો છે. જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે, પછી સાધુ નું નામ નથી લખ્યું કૃપાળુદેવે અને સાધુ શબ્દ નથી લખ્યો, જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે ઉપદેશે છે અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, પાછા તો આગ્રહથી ચડી બેસે કે આગમાં નથી, તે જીવો એવા જીવો કેટલી પ્રેરણા પોતાના જીવના કલ્યાણ વિશે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ડાયરેક્ટ પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. આ જે વિરોધમાં ચડે છે એના બદલે બધાને પ્રેરણા આપે છે વિરોધ ને, એના બદલે પોતાના આત્મા કલ્યાણ ની બાબત ની પ્રેરણા લાગી જાય તો આ પ્રશ્ન એમને સમાધાન થઈ જશે. સમાધાન કરવાનો રસ્તો આ છે, વિરોધ કરવો એ નથી. આમ તો ઇતિહાસ એમ કે છે કે જગતમાં એવા કોઈ મહાપુરુષ થયા નથી કે જેનો વિરોધ ન થયો હોય. એવો કોઈ મહાપુરુષ થયા જ નથી. કૃપાળુદેવ બહુ સૌમ્ય પ્રકૃતિના, ક્યાંય વાદ વિવાદમાં મત મતાંતરમાં ન ઉતરે એવા નિષ્પક્ષ અને નિરાગ્રહી, છતાં એમનો વિરોધ ઘણો થયો. અને ઇતિહાસ જોતા એમ લાગે છે કે ઋષભદેવ ભગવાન થી માંડીને કોઈ એવા મહાપુરુષ હજી થયા નથી કે જેનો સમાજમાં વિરોધ ન થયો. અને એનું કારણ એ છે કે સમાજને અને આ લાઈનને, આ મોક્ષ માર્ગને જે ઉપાય છે એને મેળ ખાતો નથી, મળતી પણ આવતી નથી, એક પાણે મળતી આવતી નથી. આખો તો મેળ ખાવો એક બાજુ રહ્યો પણ એક પાણે મળતી આવે એવું નથી. એટલે બે પ્રતિપક્ષી માર્ગ છે. એટલે જે સંસારની રૂચિ વાળા જીવો છે એ વૃદ્ધમાં એવા વગેરે આવે, ત્યાંની અજાણ્ય પણ આવી જાય. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, એવા જીવો પ્રત્યે પણ દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય તેમ જેની યોગ્યતા. આપણે એનો દોષ મુખ્ય નથી કરવો, એની દ્રષ્ટિ નથી કરવી. નિષ્કામ કરુણા એ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. કરુણાથી જોવું, બિચારા સત્પુરુષનો વિરોધ કરે છે, એને પોતાને નુકસાન કરે છે, એ નુકસાન વધારે ખરાબ પરિસ્થિતિ ઊભી કરશે એના માટે. કરુણા, નિષ્કામ કરુણા રાખે, દ્વેષ બુદ્ધિ તો કરવી નહીં, દોષ બુદ્ધિથી જોવા નહીં, કરુણા ભાવ આવે એ સ્વાભાવિક છે. કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. અને એ લોકો એવું વ્યાખ્યાનમાં બોલે તો તમે પણ કઈ ખેદ ખેદ નહીં થતા, ચિત્તમાં તમારે ખેદ ન કરવો. તે પ્રસંગ જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, અને એમના પ્રત્યે ક્રોધ તો કરવો જ નહીં. ખરે ગમે તે રૂપના કરે પણ તમે ખેદ કરશો નહીં, એના પ્રત્યે ક્રોધ કરશો નહીં. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતા થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છો. એટલે તમારી યોગ્યતા નથી કે તમે એને સમજાવો. તે જીવોને ઉપદેશે કરીને સમજાવવાની તમને ચિંતા થતી હોય કે લાવો એમને કાંઈક આપણે સમજાવીએ કે આવું ન કરાય, આવું ન કરાય, પણ એ તમારી યોગ્યતા નથી. કેમકે એનું સ્ટેટસ જુદું છે, તમારું સ્ટેટસ જુદું છે. તમે સમજાવવા જાવ તો ઉલટું પડે, સીધું ન પડે. એટલે એમાં નિરુપાય છે, નિરુપાયતા છે. માટે અનુકંપા બુદ્ધિ અને સમતા બુદ્ધિ એ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. અનુકંપા બુદ્ધિ એ જોવું, સમતા બુદ્ધિ એ જોવું, એટલે ક્રોધાદિ ન કરવો, અને તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, એનું પણ કલ્યાણ થાય એવું ઈચ્છું. સરળતાનો અર્થ એ છે ભલે એના પરિણામ ગમે તેવા થાય પણ એનું કલ્યાણ થાય એવું તમારે ઈચ્છું, બીજું ન ઈચ્છું. એક જ્ઞાન દશાનું લક્ષણ એવું છે કે આગ્રહ વાળા ન હોય. બીજું કે એના સમાજમાં આઢંકિત પણ દ્વારે હું છું તો એનો આગ્રહ, આગ્રહ બુદ્ધિ એની છૂટ જાય. આ એક મુખ્ય ફાયદો છે. એક તો નાની શું છે, આગ્રહ બુદ્ધિ હોતી નથી, આગ્રહ વાળા હોતા નથી. એ તો વિશાળતામાંથી તો જ્ઞાન દશા ઉત્પન્ન થઈ છે. પણ જ્ઞાનીનો સમાગમ આજ્ઞાંકિતપણે જો કોઈ જીવ કરતો હોય તો આગ્રહ બુદ્ધિ એને છૂટી જાય. આગ્રહ અનેક પ્રકારના છે. મતાગ્રહ હોય તો પોતાના મતનો આગ્રહ હોય, સંપ્રદાયનો આગ્રહને પણ મતાગ્રહ કહે છે, પોતાના અભિપ્રાયના આગ્રહને પણ મતાગ્રહ કહે છે, પછી પોતાની ક્રિયાનો કે કાર્ય પદ્ધતિના આગ્રહને કદાગ્રહ કહે છે. અનેક પ્રકારના જે આગ્રહો છે એ બધા દુરાગ્રહો છે, સ્વરૂપ કરે છે. એ પોતે બચી જાય આકુલતા છે એ દૃષ્ટિ, અને બીજાને પણ એમ લાગે કે નહીં ચાલો અને આપણે તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમજ ઈચ્છવો સરળ પરિણામથી એનું પણ કલ્યાણ ઈચ્છવું, અને તે જ પરમાર્થ માર્ગ છે. એ જ આત્મકલ્યાણનો, તમને પણ તમારા માટે પણ એ આત્મકલ્યાણનો માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. આવો નિર્ણય તમારે રાખવો. હું કેટલી સરસ માર્ગદર્શન આપ્યું છે. મિત્ર ઓલાને તેમ થાય કે આપણે વિરોધ કરતા હશું ને, એટલે ઈ તે એને એમ જ ચડાવતા હશે કે તમારે આમ કરવું, તમારે તેમ કરવું. નાની એવું કરે, મને ગમે વિરોધ કરનાર નાની એમ ના, એને કોઈને ઉશ્કેરે નહીં, તો એની વિરુદ્ધ આમ કરી દે તેમ કરી દે. એ ભૂલ કરે છે, એ ભૂગવશે, પણ તેને અનુકંપા રાખે. અને સરળતાથી એ પણ આત્મકલ્યાણ ગમે ત્યારે પલટો મારીને કરે તો સારું એમ ઈચ્છું ભાવના ભાવે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, દર્શન મુનિનું આવરણ છે, પણ તેમને એટલે જે આવી બધી વાતો કરે છે, હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને, તેમજ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગના મુખથી કાંઈ પણ શ્રવણ કરવાને વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય, અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગ્ય માર્ગ પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. શું કીધું? ફરીથી લાંબુ વાક્ય છે. હાલ એમને જે કર્મ સંબંધી આવરણ છે એ આવરણ તોડવા, તે આવરણ તોડવા માટે, ભંગ કરવા માટે તેમને જો ચિંતા ઉત્પન્ન થાય, પોતાનું આવરણ તોડવાની એમને જ પોતાને જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમારા જેવા બીજા કોઈ સત્સંગી એના મુખથી કાંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય કે ભાઈ તમે આવું બધું સરસ સમજો છો, અમને પણ એ વાત કરો, અમારે પણ સાંભળવું છે, ભલે અમે ત્યાં આવી ન શકીએ અત્યારે સામાજિક બંધનોને કારણે, પણ અમે ઈચ્છા છે કે આવે પછી પરમાર્થની વાતો અમારે સાંભળવી છે. અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગ પ્રાપ્તિ પણ થાય, જેવા લલ્લુજી વગેરે બવાડ તોડીને બહાર નીકળ્યા, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. એ જે વિરોધમાં ઉતર્યા છે એ બતાવે છે કે દૂર છે, દૂરવર્તી પરિસ્થિતિ છે, સમીપવર્તી પરિસ્થિતિ નથી. અને જ્યાં સુધી તેવી તેવી જીવને ચેષ્ટા છે, સત્પુરુષનો વિરોધ કરવાની ચેષ્ટા છે, ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. અમારી તો હું વાત કરું છું, તમે અમારી વાત કોઈ એને પહોંચાડો કે ભાઈ અમારા મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, આમ કહેતા હતા, પણ તીર્થંકરની વાતે એને અસર ન કરે. કહેવાનો મતલબ શું છે કે જે જીવ દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ આ ચાર નિમિત્તોના વિરોધમાં આવી જાય એને તીર્થંકરનું વચન પણ અસર નહીં કરી શકે, બીજાની તો વાત જ કરવી નહીં. જ્ઞાની આચાર્યની તો વાત કરવાની, તીર્થંકર દેવનું વચન એને નિષ્ફળ જશે. એવી ખરાબ દર્શન મોહની તીવ્ર આવરણની પરિસ્થિતિમાં વર્તે છે, બહુ દૂરવર્તી પરિણામ થઈ જાય. જો તેમને એવો સમીપજોગ હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય તો તમે કોઈ બે વાત એને હારી કરો પરમાર્થને, એનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશરૂપ ભાષે, ઊંટાનું એને વિરોધનું કારણ થાય, એમાં આશ્ચર્ય નથી. કેમ કે એ તો વિરોધ જ, એમાંથી કેવી રીતે વિરોધ ઉભો કરવો એ જ ગોતવાના છે. એટલે એને માટે તો એ કોઈ આશ્ચર્યકારક વાત નથી. એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવના એ તે પ્રતિવૃત્તિ. તમે કેવું ક્ષમતા બુદ્ધિ રહ્યો અને એનું પણ આત્મકલ્યાણ અનુકંપા બુદ્ધિ પીછો તમે. અને કોઈ પણ પ્રકારે તેમને તમારા સંબંધિત ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યો છે. આ માર્ગમાં એ યોગ્ય ગણ્યો છે કે પોતાના નિમિત્તે એને ક્લેશ ન થાય એવી રીતે તમારે વર્તવું, પોતાના નિમિત્તે ક્લેશ થાય એવી રીતે ન વર્તવું, એ ધ્યાન રાખવું. એટલે એ જીવને એ આત્માને વધારે નુકસાન થાય એવું નહીં કરવું જોઈએ તમારે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાષે છે માટે લખીએ છીએ. જો આ મુમુક્ષુને આવા પ્રસંગો આવે તો આ બધે આ બધા એમના વચનો છે એ ઉપકારી થાય. આ પ્રસંગો કરવાને જીવનમાં ભલામણ કરી છે, બહુ સારી શિક્ષા આપી છે. તે આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરીએ, તમે અમારો પ્રચાર નહીં કરો. આવી પરિસ્થિતિમાં પ્રચાર કરવો ઊંધું પડે, પ્રચાર ઓછો કરો. આ સૂચના તમને આપેલી છે અને તે અનુક્રમમાં વર્તમાનો લક્ષ્ય વિસર્જિત થયો હોય, વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો. થાય છે શું કે હું શું ઓછા આવે કે આપણે આની વાત કરીએ, બધાને વાત કરીએ અને વાત કરીએ, પણ ઊંધું પડતું હોય ન કરવું, અથવા દોય વિચારી ન કરવું જોઈએ કે અમારે લાભનું કારણ થાય, નુકસાનનું કારણ થાય, એવું નહીં કરવું. એટલે આ વાત તમને કરી હતી અને એમ લક્ષ્મી તમારું વિસર્જન થઈ ગયું હોય, વિસ્મરણ થઈ ગયું હોય તો જરાક સ્મરણ રાખશો. અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. અમારું નામ લેવું નહીં,
આમ કહેતા નામ લખતા કરીએ વાતો કરવી તમારે, કેમ કે એનું પડતું હોય કંઈ કહેવાની જરૂર નથી. બીજી પરિસ્થિતિમાં એ જીવ વર્તતો હોય તો એ જીવને પછી વળતરી જાય વાપસ કરવા કરવું જોઈએ. અને ગોપાળદેવને ખ્યાલ આવી ગયો તો તમે કે અમારા નામે વાત કરવામાં કે અમે આમ વાક્ય બોલ્યા ને અમે આવા વાક્યો લખ્યા ને અમારા આવા વચનો છે ને કંઈ તમે નહીં કરો. અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતાવાળું નથી. શું કરવા એમ કરવું એના કારણો પણ તમને જણાવવાની ઈચ્છા નથી, એમ કહીએ બરાબર છે. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશાદીનું કારણ થાય છે. તમે આ ભૂલ કરો છો તો એ લોકોને ક્લેશનું કારણ થાય છે અથવા એ દર્શનમાં વધારે છે, એ નહીં કરવું. તે પણ હવે ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે અને એટલે થાય છે કે ક્ષાયિક સંપીતની ચર્ચાથી તમને અનુભવમાં આવી ગયું કે આ વાતમાં ખૂબ વિરોધ કરે છે અને વિરોધ કરવાનો એક મુદ્દો મળી ગયો, હાથમાં ખોરાક મળી ગયો અને કાગમાં બોલે છે. અને તમે એમ કહો છો કે અમારે તો ભગવાન જેવા પુરુષ મળી ગયા, ફલાણું થઈ ગયું, બહુ બહુમાન તો ઘણું હતું એ લોકોને. જે કારણો જીવો અને જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિથી જીવો તે જીવોને આ ભાવને વિશે થતી અટકે છે. જો આમાં શું થાય છે, જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભાવને વિશે થતી અટકે છે, ઉલટાને દૂર જાય છે, નજીક આવવાના બદલે દૂર જાય છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પીડ્યું એવા સત્પુરુષ સંબંધીને તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, ઉલટાના વિરોધમાં જાય છે. તમારી વાતોથી એ ઉલટાના વિરોધમાં જાય છે. તો તમે જે જે વાત કરો એમાંથી જ ગોતતા હોય, એમાં ભૂલ ક્યાં છે? એમાં આવી એકાદી વાત ક્ષાયિક સંકેતની આગમના આધારથી મળી જાય એટલે ચડી બેસે, અને ખૂબ વિમુખ થઈ જાય. એટલે આત્મકલ્યાણથી દૂર જાય અને ખૂબ વિમુખ થાય સત્પુરુષથી. તેને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે અને ફરી તેવો જોગ થાય તેનું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. અને એ આગ્રહની જે ચેષ્ટાને વધારે જોર કરે કે આમાં વિરોધ ખાસ કરવા જેવો છે, તો ભવિષ્યમાં પણ એને સત્પુરુષનો જોગ ન થાય એવી રીતે દૂર જાય. અત્યારે તો દૂર જાય આ ભાવમાં, ભવિષ્યમાં પણ એને સત્પુરુષનો જોગ ન થાય એવી દશાને પામે. એમ ન થવા દેવા. અને આ ભાવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે, એટલે કલ્યાણને પામશે એમ ધારણા રાખે, અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખે, અંતરંગમાં પ્રગટ રાખે, બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. ઘણાને નામથી જ પ્રેજ્યુડાઈસ હોય, વ્યક્તિગત પ્રેજ્યુડાઈસ, અને નામ સાંભળીને જ ભડકે. તો હવે એની વાત તમારે કરવી હોય તો એનું નામ લઈને ન કરવી તમારે. એમાં એક શરત, અંતરંગમાં એને એ સત્પુરુષને પ્રગટ રાખવા અને બહારમાં વાતમાં છુપાવવું નામ. નહીંતર શું થાય? જો અંતરંગમાં પ્રગટપણું ન રાખે તો એ વાત પોતાના નામે એ ચડાવે, હું આમ કહું છું, હું આમ કહું છું, વાત એને જ્ઞાની પાસેથી મળે છે, ચડાવે પોતાના નામે, અને પછી આખી ગાડી માનની ઊભી થઈ જાય. કેમ કે લોકો માન તો આપવાના છે સારી વાત સાંભળીને, ભાઈ તમે બહુ સારી વાત કરી, તમે બહુ સારી વાત કરી. તો અંતરંગમાં એને પ્રગટ રાખવા કે આ ભલે મને માન આપે, આ તો આ માલ તો આ સત્પુરુષ મારો માલ નથી, આ મેં એની પાસેથી મેળવ્યું છે, મને એની પાસેથી મેળવ્યું છે. એટલે એ ઉપકાર બુદ્ધિમાં ઓલા ભલે ગમે એ કરે, એ પોતે ઉપકાર બુદ્ધિમાં જ રહે. એમ અંતરંગમાં જુદું અને બહારમાં જુદું. કેટલીક પરિસ્થિતિમાં એમ કરવું પડે, કેટલીક પરિસ્થિતિમાં એમ પણ કરવું પડે. તો સામાન્ય નુકસાન ન થાય પણ એને આ ભાવને વિશે પણ આત્મકલ્યાણ થવાની વાતો એને મળતી હોય તો કદાચ એ નજીક આવે ખરા. અને એ વિશેની આત્મકલ્યાણ પરમાર્થને નજીક આવે કોઈ પણ જીવ તો તે ઈચ્છનીય છે. કોઈ પણ જીવ પરમાર્થની નજીક આવે તે ઈચ્છનીય છે. એટલે એને બળવાન વિમુખપણું ન થવા દેવા માટે અને આ ભાવને વિશે તેમને તેવો જોગ, એટલે સત્પુરુષનો જોગ, જો અજાણપણે પ્રાપ્ત થાય, જાણી બુજીને તો એની બુદ્ધિ કામ કરે એવું નથી, તો વખતે શ્રેયને પામશે, કદાચ આત્મકલ્યાણને પામશે એવું ધારણામાં રાખીને, એવું અનુમાન કરીને અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી અને બાહ્યમાં ગુપ્તપણું રાખવું એ વધારે યોગ્ય છે. તે ગુપ્તપણું માયા કપટ નથી. આવું જે ગુપ્તપણું છે તે માયા કપટ નથી. અંદર બહાર મિત્ર, અંદર કાંઈક બીજું, બહાર કાંઈક બીજું, તો માયાચાર થઈ ગયો. આ માયા કપટ પણ નથી. કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી. માયા કપટનો હેતુમાં શું છે કે સામાન્ય નુકસાન કરવું હોય તો ગુપ્ત પાપને માયા કહે છે, પણ આમાંનું કલ્યાણ કરવું હોય એવું જે ગુપ્ત પુણ્ય એ માયા નથી. ગુપ્ત પાપ તે માયા છે, ગુપ્ત પુણ્ય તે માયા નથી. બીજો દાખલો લઈએ આપણે કે તમે કોઈ સારું કામ કરો છો અને તમે કરો છો એ તમારે દેખાડવું નથી બહારમાં. કરો છો તમે એ સારું કામ, કોઈ દાન છે કે કોઈ બીજું શાસ્ત્ર નું કઈ બી, પણ તમે કરો છો તમારે દેખાડવું નથી. કદાચ તમે બીજાનું નામ પણ આપી દો, અથવા કે ભાઈ હોય કઈ વાત મૂકી દો, કઈ મને ખબર નથી. તો એ તમે ગુપ્ત રાખો છો, તમારી માયા નથી, ગુપ્ત પુણ્ય છે. એને માયા કપટ ન કહેવાય, ગુપ્ત પાપ તે માયા. એટલે સૂત્ર છે આપણા શાસ્ત્રમાં, માયાની વ્યાખ્યા શું છે? ગુપ્ત પાપ તહ માયા, માયાની વ્યાખ્યા એ છે. ગુપ્ત પાપને જ માયા કહે છે, ગુપ્ત પુણ્યને નહીં. એને લોભની એવી વ્યાખ્યા છે, યોગ્ય સ્થાનમાં ધનના વ્યયના અભાવને લોભ કહે છે. ક્યાં? યોગ્ય સ્થાને. બાકી તમારે એવું નથી કે ગમે ત્યાં ઉડાડવું, એવું નથી. અયોગ્ય સ્થાનમાં તમે આપો તો એ કાંઈ વિવેક નથી, એ દાનનો કોઈ વિવેક નથી. યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ નહીં થતો, એને લોભવૃત્તિ કહે છે. બાકી તમે કર્કશર કર્યો, તમે પોતે અરે પેટમાં ઓછું ખાઈને પણ તમે સન્માર્ગમાં ધનનો વ્યય કરો, પેટે પાટા બાંધીને જેને કહેવાય, લોભ નો કહેવાય, ઉદારતા કહેવાય, ખામોની ઉદારતા કહેવાય. તો ભાઈ ગમે તેવી પ્રતિકૂળતા આપણે સહન કરવી છે, પણ સન્માર્ગનો ઉદ્યોગ થતો હોય તો ભલે આમાં વપરાઈ જાય આપણું ધન, આપણું પાય પાય પણ એમાં વપરાય એવી એની ભાવના હોય કે ભાઈ આપણી એક એક પાય સન્માર્ગના કામમાં લાગે, ભલે આપણને ગમે પ્રતિકૂળતા ચલાવવું હોય તો ચલાવી લઈશું, એમાં કાંઈ વાંધો નહીં. કાંઈ પ્રતિકૂળતા પ્રતિકૂળતા છે જ નહીં આપણા માટે. તો એ રીતે માણસ ભાવનાથી કામ કરે અને છતાંય ગુપ્ત રહીએ તો એ સારી વાત છે, એ કંઈ ખરાબ વાત નથી. કારણ કે તેમ વર્તમાન વિશે માયા કપટનો હેતુ નથી, સામાના ભવિષ્યના કલ્યાણનો હેતુ છે. એમ વર્તમાનમાં પણ સામાનું કલ્યાણ તમે જુઓ છો. જરા બોર્ડર લાઈન આની જરા સાંકડી છે, જેને આપણે ભેદરેખા કહીએ. જે જ્ઞાની કે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું હોય એનું નામ છુપાવવું તે મિથ્યાત્મના દોષમાં નિનવ દોષનું નામ પામે છે. કેવો? એને નિનવ દોષ કહે છે. એને જાહેરમાં કહેવું જોઈએ કે આ વાત મને ફલાણા સત્પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલી, મને જણાવી છે, આ મારું જ્ઞાન નથી, હજી એ દશામાં મારું જ્ઞાન હજી આવ્યું નથી, પણ આત્મકલ્યાણની વાત છે, ફલાણા જ્ઞાની પુરુષની છે, અને હું તમને કહું છું. એના બદલે એ પોતાના નામે ચડાવીને કહે તો એને નિનવ દોષ લાગે, એને મિથ્યાત્વ દ્રઢ થાય. પણ આવા પ્રસંગમાં જ્ઞાની પુરુષ એમ કહે છે કે તમારે અમારું નામ છુપાવવું અને સામાનું કલ્યાણ થાય એમ ભરતું, પણ શરત શું મૂકી? અંતરંગમાં તે સત્પુરુષને પ્રગટ રાખીને. એક ને એક વાતમાં તેના ભવિષ્યના કલ્યાણનો હેતુ છે. જે તેમ હોય, જો તેમ હોય તો તે માયા કપટ ન હોય એમ જાણીએ છીએ, અને એ અમારું જ્ઞાન સ્પષ્ટ છે એ વિષયમાં, કારણ કે માયા કપટ ન જ કહેવાય. જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખીને વર્તો, સાવધાની રાખો. કેમ કે એક તો એને દર્શન હું બળવાન હોવાથી એ વિરોધમાં તો વર્તે છે, વિમુખ પણ વર્તે છે, વળી આપણાથી આપણા જ નિમિત્તે એને એનું જ વધારે ખરાબ બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તો એ બાબતની અંદર ઉપયોગ રાખીને વર્તો, એવું ન થવું જોઈએ. એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે. સામાનો પણ કલ્યાણનું કારણ છે, અને એ બી સાવધાની રાખી હોય તો પોતાના પણ કલ્યાણનું કારણ છે. નાની પુરુષની અવજ્ઞા બોલવી છે એના વિશે કઈ ખરાબ બોલવું, તેવા પ્રકારના પ્રસંગમાં ઉજવાળ થવું એટલે હોશ કરવી, ઉત્સાહ કરવો, મુખ્ય થવું, આગળ પડતા થઈને કરવું, એ જીવનો અનંત સંસાર વધવાનું કારણ છે. અનંત સંસાર જીવ હોય તો જ એને એ દશા એવો પ્રકાર ઉભો થાય પરિણામનો, મિત્ર એવો પ્રકાર ઉભો થાય એમ તીર્થંકર કહે છે. શું કહે છે? તીર્થંકર દેવ ને વચમાં લાવ્યા કે એમ તીર્થંકર દેવ કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા આવે બીજી બાજુ, એક આ ઉલટી બાજુ છે, હવે સુલટી બાજુ. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે ગુણગામ કરવાના પ્રસંગમાં ઉજવાળ થવું, એમાં મુખ્યા થવું, એમાં આગળ પડતો ભાગ લેવો, એમાં ઉત્સાહિત થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, આજ્ઞા ભંગ ન થાય એવો ઉપયોગ રાખવો, સાવધાની રાખવી, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. પેલું તીર્થંકર એમ કહે છે કે આનો અનંત સંસાર વધી જશે. આ બાબતમાં તીર્થંકર એમ કહે છે કે અનંત સંસારનો નાશ કરશે. એને પુણ્ય બંધાશે એમ ન કીધું. કેમ? કે એનો દર્શન મોગળ છે. નાની પુરુષના ગુણગ્રામ કરવામાં અને એમાં મુખ્યપણે વર્તવામાં જીવનો દર્શન મોગળે છે. અને તે વાક્યો જિનાગમને વિશે છે, તીર્થંકરના આ વાક્યો જિનાગમમાં છે એમ પોતે ક્યાંક વાંચ્યા છે એ વાત કરે છે. કોઈને જડે કે ન જડે, જિનાગમમાં આ વાત છે. અમે કહીએ છીએ એ તીર્થંકરની કહેલી વાત જિનાગમને વિશે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હતા, જયારે તીર્થંકર કહેતા હતા ત્યારે ઘણા જીવો આ વાત સાંભળતા હતા. એ અમારું જાતિ સ્મરણ બોલે છે એમ કે છે. જો ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હતા, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. આ દિવસોમાં પોતે પત્ર વ્યવહાર વધારે કરી શક્યા નથી મુમુક્ષુ સાથે. વિષય કેમ ફરી ગયો? ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હતા, હશે હતા નહીં પણ હશે, ઓલામાં હતા આવ્યું ને એટલે લંબાઈ ગયો. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જ જોવામાં આવે છે. આ વાત ઘણાએ સાંભળી હશે કદાચ કે સત્પુરુષનો વિરોધમાં ન જાવું, પણ એની સફળતા પ્રાપ્ત કરી હોય એવા જીવો ક્વચિત જ હશે. એ વાક્યને નિષ્ફળતા કરનારા જીવો ઘણા હશે. પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે, આ ભૂલ જીવે અનંતવાર કરી છે, તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી, જાણે અજાણે આવી જાય. કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. દર્શન મોહની તીવ્રતા સૂચવે છે. અને જેમ કોઈ દારૂ વધારે પી અને ભાન ભૂલે એમ આવા પ્રસંગમાં જીવ ભાન ભૂલે છે. માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ યથાબળ વીર્ય એટલે પુરુષાર્થ કરીને ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. આફરીને કીધું. અનુકંપા બુદ્ધિએ વર્તો, ક્ષમતા ભાવે વર્તો, અને તમે એવો ઉપયોગ રાખો કે કોઈને જ્ઞાનીનો વિરોધ કરવાનો, અવર્ણવાદ કરવાનો એને કારણ ન બને. હવે સમકિતને વિશે પોતે ચર્ચા કરે છે. આ ચર્ચા સારી કરી છે અને પોતાની દશાનો પણ એમણે બહુ સારો ઉલ્લેખ બહુ જોરથી આવ્યો છે પોતાને. કદાપિ એમ ધારો કે ક્ષાયિક સંકેત આ કાળમાં ન હોય, ચાલો ધારી લ્યો, આગમમાં લખ્યું છે એમ ધારી લ્યો કે આ કાળમાં ન હોય, એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે અને સ્પષ્ટ જીનાગમમાં એ વાત લખી છે. હવે તે જીવને જીવે વિચારવું યોગ્ય છે, એમ વિચારવું યોગ્ય છે કે ક્ષાયિક સંકેત એટલે શું સમજવું, ક્ષાયિક સંકેત એટલે શું સમજવું, એ વાત વિચારવી યોગ્ય છે. શું બહુ સરસ પોઈન્ટ એમણે લીધો છે. આગમની એક વાત તમને નેગેટિવ મળી કે આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય, તમારે પરમાર્થ શું કાઢવો છે આમાંથી? હાલો કયો એમાંથી તમારે આત્મકલ્યાણનો મુદ્દો શું ઉપસાવો છે? તમારો વ્યૂ પોઈન્ટ શું છે? તમારો દ્રષ્ટિકોણ આત્મકલ્યાણનો કેવી રીતે છે એમ પૂછે છે. બસ આ કાળમાં કોઈને હોય નહીં, બસ આ કાળમાં કોઈને હોય નહીં, ક્યાંય બધા ખોટા છે એમ વિચારવું કે ક્ષાયિક સંકેત એટલે છે શું, પણ એવી શું ચીજ છે જે આ કાળને વિશે ન હોય? એ ક્ષાયિક સંકેતને સમજવાની તમારી જિજ્ઞાસા હોય તો તમને આત્મકલ્યાણનું કારણ છે. પણ નેગેટિવ પોઈન્ટને મુખ્ય કરીને તમારે એની ચર્ચાઓ કરવી એ કાંઈ આત્મકલ્યાણનો રસ્તો નથી, એથી કોઈ ફાયદો નથી જીવને, ભલે આગમની વાત હોય તો. એ તમારે એને ઉપાડવી છે કઈ રીતે એ વિચારો. કૃપાળુદેવના વચનોમાં એક બહુ જ સુંદર અને સમ્યક મુદ્દો હોય તો આ છે કે ગમે તે વાતને એ આત્મકલ્યાણના વ્યૂ પોઈન્ટથી, પારમાર્થિક વ્યૂ પોઈન્ટથી વિચારીને એ પ્રદર્શિત કરતા હતા. આ એમની પાસે જે દ્રષ્ટિકોણ હતો એ ફેન્ટાસ્ટિક દ્રષ્ટિકોણ હતો, ગજબનો દ્રષ્ટિકોણ હતો. એક તમે પરમાણુની વાત કરો, એક પરમાણુની જો ખાલી, તો પરમાણુ તો બહુ સૂક્ષ્મ છે, ત્યાં કેવળ જ્ઞાન સિવાય જણાય નહીં અને કેવળ જ્ઞાન વિતરાગતા સિવાય થાય નહીં. માટે પરમાણુની વાત કરવી હોય તો વિતરાગતાનું અનુસંધાન કરવું. પરમાણુની વાત તો નિષ્પ્રયોજનભૂત છે અથવા અપ્રયોજનભૂત છે, પણ એમની સામે કોઈ પણ વાત આવે, એમનામાં જે આ એક દ્રષ્ટિકોણ હતો કે ગમે ત્યાંથી પરમાર્થ કાઢવો, એ દ્રષ્ટિકોણ એમને જે કેળવેલો, એમનું જ્ઞાન જે કામ કરતું હતું, એ તો આપણે આફરીન થઈ જઈએ એવી વાત છે. મેં તો કેટલી જગ્યાએ એ વાત જોઈ છે, એમના પત્રમાં બહુ જોઈ છે. પછી એ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રની વાત કરતા હોય કે વલ્ભાચાર્યની આ હવેલીના પંથની વાત કરતા હોય કે પરમાણુની વાત કરતા હોય કે આવી વાત કરતા હોય, ક્ષાયિક સંકેત આગમમાં નથી એવી કોઈ વાત લાવતા હોય, તો એ બધામાંથી જે પરમાર્થ કાઢે ગજબ રીતે કાઢે, ગજબ નાઈ નથી. અને મને એમ છે એમની પાસે કોઈક લબ્ધિ એવી હતી, બાળપણથી આ વાત એમને એમના પરિણામમાં દેખાય છે. કેવી રીતે? બાળપણથી કે ભણતા હતા સ્કૂલમાં, એક વર્ષમાં હાથ ચોપડી ભણ્યા, શિક્ષણ બહુ હતો ને, હાથ ચોપડી ભણતા છોકરાને હાથ વરા લાગે, એક વર્ષમાં ભણી ગયા, ભણી ગયા. અને શીઘ્ર કવિ હતા, આશુ કવિ, એટલે એમના જે શિક્ષક હતા બહુ પ્રસન્ન હતા કે આ બહુ તેજસ્વી વિદ્યાર્થી છે મારા નિશાળનો. એટલે ત્યાં જે ડેપ્યુટી એક્ઝામ કમિશનર આવે, ડેપ્યુટી શિક્ષણ અધિકારી, અને ડિપોટી સાહેબ કહેતા અમારા વખતમાં કે ડિપોટી સાહેબ આવવાના છે, તો બધા છોકરાઓ કપડાં હારા પહેરાને હજાર આદબપણો વાળીને બે તોફાન કરતા બંધ થઈ જાય, એ ડિપોટી સાહેબ આવવાના છે, તો પરીક્ષા કરવા આવે. એ કોઈ આવેલા શિક્ષણ અધિકારી, તેમણે વાત કરી કે અમારી નિશાળમાં એક રતન જેવું છે કે છોકરો હાથે હાથ પરીક્ષા એક વર્ષમાં આપી દીધી, અને કવિતા તો એવી બનાવે છે કે અમારે કોઈક વાર એને ભાઈ સમજવું પડે છે કે ભાઈ તું જ સમજાવને અમને, આ હવે તું શું કહેવા માંગે તમને સમજાતું નથી. તો કે આશુ કવિ છે કે હા આશુ કવિ, શીઘ્ર કવિ છે, ગમે વિષય આપો નહીં કે તમે, એક મિનિટમાં તમને ચાર મિનિટે એની કડી બનાવી દેશે, એ જ મિનિટે. તમે તમારે ગમે એવો, તો કે શું વિષય આપો? તો કે ગમે એવો ક્ષુદ્ર વિષય મને આપો. કે કેવો? શું કીધો? ક્ષુદ્ર વિષય આપો. તો લોકો માણસ બુદ્ધિ વાળો છે. તો કે આવલો જો, આપડે ફળિયામાં કાંકરો પડ્યો છે ને, એ કાંકરા ઉપર કવિતા બનાવી. કે શું કીધું? ક્ષુદ્ર વિષય ને આપ્યો કાંકરો કંકર, એના ઉપર તો કવિતા બનાવી. તો એમણે એવા મતલબનું કાવ્ય બનાવ્યું કે આમ કાંકરો બધાને નકામો લાગે છે, પણ જો મનુષ્ય ન સમજે એનું આત્મકલ્યાણ, તો કાંકરા જેવો છે. સાત વર્ષની ઉંમરે એમણે કાંકરા ઉપર એવી રીતે કાવ્ય બનાવી દીધું કે આમ તો કાંકરો નકામી ચીજ છે, એટલે બધાને ઠેબે આવે છે, પગે ઉપર ચરતા ચાલે છે. કે પણ માણસ જેવો માણસ થઈને જો આત્મકલ્યાણની દિશા ન પકડે, તો આ કાંકરા મને એનામાં કાંઈ ફેર નથી. કાંઈ કીધું એને? એવો એક તમે નકામોમાં નકામો વિષય આપો, એમાંથી આત્મકલ્યાણનો વિષય કાઢી દેતા હતા. બહુ ગજબનો દ્રષ્ટિકોણ હતો એમનો એ. હા, આમાં પણ થોડીક એમને એવી જ વિચક્ષણતાથી ચર્ચા કરી છે, એ જ પ્રકારની વિચક્ષણતાથી ચર્ચા કરી છે એમણે. શું કહે છે કે ધારો કે શંકિત નથી એમ આગમમાં લખ્યું છે, તો જીવે એમ વિચારવું યોગ્ય છે કે શાયિક શંકિત એટલે શું સમજવું, એનું સ્વરૂપ શું એમ વિચારવું યોગ્ય છે? જો એનું સ્વરૂપ સમજવા બાજુ જિજ્ઞાસા થાય, તો આત્મકલ્યાણ બાજુ જાય. અને ઓલાની મુખ્યતા કરીને જાય, તો કોઈક શંકિત દ્રષ્ટિ હોય અને પછી એને ભલે શાયિક શંકિત ઓગે ઓગે માનતા હોય, તો એ વિરોધમાં વિયો જાય, એટલે એ શંકિતની વિરોધમાં જવાનો. આગમ વાંચીને શું કર્યું? શંકિતનો વિરોધ કર્યો, સમ્યક દ્રષ્ટિનો વિરોધ કર્યો. જેમાં એક નમસ્કાર મંત્ર, શું પંચ પરમેષ્ટિ, જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત કે પ્રત્યાખ્યાન હોતું નથી. કોને? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનો. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય અને આખા દિવસમાં એકવાર નવકાર મંત્ર પણ ન બોલે, એવું એને વ્રતે ન હોય ને પછખાણે ન લીધું હોય, એટલે એવું કોઈ બંધન એને સ્વીકાર્યું ન હોય, છતાં તે જીવ વિશિષ્ટ ત્રણ ભવે, છતાં ક્ષાયિક સંકિત છે માટે વધુમાં વધુ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમ પદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે ક્ષાયિક સંકિતની વ્યાખ્યા છે. તો એનું સ્વરૂપ કેવું હશે? આમાં શું કેવું છે એમને? સંકિત છે એ શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા છે? કે જેની જે શ્રદ્ધાની પકડમાં પોતાનું સિદ્ધપદ છે, નિજ પરમાત્મા પદ છે જેની પકડમાં, એવી જે શ્રદ્ધા, એ શ્રદ્ધાના ભેદ છે ઉપશમ સંકેત, ક્ષોપશમ સંકેત અને ક્ષાયિક સંકેત. એમાં જે ક્ષાયિક સંકેત હોય એની પકડ અસાધારણ હોય, ભલે ની આખા દિવસમાં નવકાર મંત્ર ન બોલતો હોય, પણ એની શ્રદ્ધામાં આત્મ સ્વરૂપની જે પકડ હોય, એ એવી પકડ હોય કે વધુ વધુ ત્રણ ભવ ને ત્રિભવે મોક્ષમાં આવી જાય, પરમપદને પામે, નિર્વાણ પદ પામી લે. એ પકડ કેવી? એ સમ્યક દર્શન કેવું એનો વિચાર કરો ને એમ કે છે. નથી 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 કરીને શું લેવું જ તમારે? અત્યારે કોઈને હોય નહીં, અત્યારે કોઈ નહીં, પણ તમારે એથી શું લેવાનું છે? એટલે તમને શું ફાયદો થવાનો છે? તેજ ભવે પરમપદને પામે એવી મોટી આશ્ચર્યકારક શક્તિ તે સંકિતમાં છે એવી વ્યાખ્યા છે, ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકિત કહેવાય? આવી આવી દશા, આવી દશાનું સ્વરૂપ કેવું, એની પકડ કેવી, આ જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ, તો તમે આત્મકલ્યાણને પામો. એમની એ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો પણ તમારો દર્શન મોગળે. જિજ્ઞાસામાં દર્શન ન કરે. ભગવાન તીર્થંકર ને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો શાયિક સમકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કોઈ એમ કે ભાઈ તીર્થંકર પ્રત્યે અડગ શ્રદ્ધા, એને અમે તો શાયિક સમકિત કહીએ છીએ, તો પછી કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં. સારું, આપણે એમ કહો કે તીર્થંકરમાં અડગ શ્રદ્ધા એને શાયિક સમકિત કહેવું, તો એવી કઈ શ્રદ્ધા સમજવી કે આ કાળમાં હોય જ નહીં, તીર્થંકરની શ્રદ્ધા આજે બી ન હોય, એવી કઈ સમજવી? આ કોઈ ચાલતી વાત હશે તીર્થંકરની શ્રદ્ધાની? જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને શાયિક સમકિત કહ્યું છે એવું તમે સમજી શકતા નથી, તો પછી તે નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. એ તો તમે જાણ્યું તો ઠીક ને ન જાણ્યું તો ઠીક, તમને તો એ દશાની ખબર જ નથી. તમે હા પાડો તો એનો કોઈ અર્થ નથી ને ના પાડો તો એનો કોઈ અર્થ નથી, કેમ કે તમે તો એ દશાને ઓળખતા નથી ને સમજતા નથી. તો આગમને વિશે લખ્યું ન લખ્યું તમારા માટે ફરકું છે, હું તમને તમારું શું પ્રયોજન એમાં? હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશ્રય કહેવાયા છે, માનો કે જીનાગમમાં છે પણ કઈ આશય જુદો છે કહેનારનો, અથવા કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે. જીનાગમના નામે શાસ્ત્રો લખાણા છે કે ભાઈ ગૌતમ સ્વામી આમ પૂછતા હતા, મહાવીર સ્વામી આમ જવાબ દેતા હતા, તો કાળના દોષે પાછળથી કઈ લખાઈ ગયું હોય એવું, તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવને, તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ કરુણા એ વિચારવા યોગ્ય છે. આનો આગ્રહ ન રખાય, જીનાગમમાં છે જીનાગમમાં આવી વાત છે એનો આગ્રહ ન રખાય, કેમ કે એમાં બહુ મોટો દોષ થાય છે, અમને તો ખેદ થાય છે અને કરુણા આવે છે એવા જીવો પ્રત્યે. અને આવું ક્યાં સૂજ્યું? આ જીનાગમની વાત છે અને આવું કેમ સૂજે છે? એને આવું ન સૂજવું જોઈએ, એને આવું ન સૂજવું જોઈએ. એમાં એમ છે કે કૃપાળુદેવ એમ કે છે કે એ શબ્દો માનો કે જીનાગમમાં હોય અને ન હોય એમ બે જ વાત છે. ન હોય તો છતાં અત્યારે છે તો કોઈ પાછળથી કોઈ લખ્યા હોય, કેમ કે પાછળથી દેવર્તી ગણિતથી આ શ્વેતાંબરના શાસ્ત્રો લખાણા, કારણ કે બીજા પેરેગ્રાફમાં એમ લખે છે કે હાલ જેને જીન સૂત્રને નામે ઓળખવામાં આવે છે કે આ જીનના સૂત્રો છે મહાવીર સ્વામીના, તેમાં શાયિક સમકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. અને પરંપરાગત તથા બીજા કેટલા ગ્રંથોમાં એવી વાત ચાલી આવે છે એમ વાંચેલું છે ને એમ સાંભળેલું છે, અને છતાંય તે મિથ્યા છે કે ખોટું છે એમ અમારો અભિપ્રાય નથી, એમ કરીને પોતે લખ્યું છું. હાલ જેન જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે, અમે નથી કહેતા કે જીન સૂત્રો છે, સ્વતંત્ર શાસ્ત્રોનો સ્વીકાર નથી કર્યો આડકતરી રીતે, કે હાલ જીન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે, મૂળ જીન સૂત્રો નથી બધા, કોઈ કોઈ યાદ રાખેલા પહેલા હોય એની અંદર બધા નથી, એટલે પાછળના કાળ દોષથી કોઈ ફેરફાર વાળું પણ એની અંદર લખાણ મળવા યોગ્ય છે, તો આપણે એને કોઈ પકડ કરવી ન જોઈએ. અને કદાચ માનો કે જીનાગમને વિશે મૂળ વાતે લખાયેલી હોય, કાળ દોષથી કોઈએ લખેલી હોય તો એ તો જીનાગમની વાત ન રહી, બરાબર કિમજીભાઈ? અને માનો કે જીનાગમમાં લખ્યું હોય તો આશય પકડવો, એવા જે લોકો વિરોધ કરે છે સમકિતનો એવો આશય ન પકડવો એમ કેવું છે. એમાંથી પરમાર્થ નીકળે એવો આશય પકડવો, કેમ કે લખનાર જો જીનાગમ એટલે જીન સૂત્ર જ હોય, તીર્થંકર દેવ હોય, તો આત્માને કલ્યાણ થાય એવી જ વાત કરે, આત્માનું અકલ્યાણ થાય એવી વાત તીર્થંકર દેવ કરતા નહોતા. આપણે એમ દ્રઢ રાખવું, તીર્થંકર દેવી એવી વાત કરતા નહોતા કે આત્માને નુકસાન થાય, એ તો આત્માને કલ્યાણ થાય એવી જ વાત કરતા હતા. એટલે આશય આપણે શોધવો જોઈએ અને આશય ગ્રહણ કરવાનો, આત્મકલ્યાણનો આશય નાની ના વચન કહો, આચાર્ય ના વચન કયો કે તીર્થંકર દેવ ના વચન કયો? આત્મકલ્યાણ કેવી રીતે થાય એ જ વાત એની અંદર રહેલી છે, છુપાયેલી છે કે ખુલ્લી છે, અને એ વાત કાઢવી, એ વાત સમજવી, એ જ સાચા દ્રષ્ટિકોણથી એનો સ્વાધ્યાય છે, નહીતર ખોટા દ્રષ્ટિકોણથી સ્વાધ્યાય છે. અને એ જ આશય છે, આત્મકલ્યાણ સિવાય કોઈ આશય છે એમ કહેવા માંગે છે. હા, બહુ પોઝિટિવ થિંકિંગ એમનું હતું, બહુ પોઝિટિવ થિંકિંગ હતું. અને એક જ વ્યૂ પોઈન્ટ ઉપર એમણે હરિભદ્રાચાર્યનું નામ લખ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રાચાર્યનો એ દ્રષ્ટિકોણ બહુ સારો છે, અસાધારણ સારો છે. એમણે પકડ્યા છે, એમણે પોતાને એ વસ્તુ પોતાના પરિણમનમાં હતી એ એમણે જોઈ ત્યાં. આપણે જે 20 શાસ્ત્રોનું નામ લખ્યા છે ને, એમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય હરિભદ્રાચાર્યનું લખ્યું છે. હમણાં મેં વાંચ્યું ને, એમાંથી ખ્યાલ આવ્યો કેમ શા માટે આ શાસ્ત્ર પસંદ કર્યું છે, એવું આમાં શું છે. આ એક વ્યૂ પોઈન્ટ બહુ સુંદર છે હરિભદ્રાચાર્ય. આપણે એક ચર્ચા થઈ હતી યાદ હોય કે ભાઈ કોઈ એમ કહે છે કે ભાઈ અન્ય મતિ છે અને પોતાના ભગવાનને ભજે છે, એ ભગવાનને સર્વજ્ઞ માનીને ભજે છે, તો ઓક સંજ્ઞાએ ભજે છે એ, અને કોઈ જૈન કુળમાં જન્મેલા જૈન છે, સર્વજ્ઞના સ્વરૂપને ઓળખતા નથી પણ પોતાના તીર્થંકર ભગવાનને સર્વજ્ઞ જાણીને ભજે છે, એ બેમાં શું ફેર? કાંઈ નહીં. કેમ કે બંને સર્વજ્ઞને ભજે છે, બંને સર્વજ્ઞને ભજે છે, જાણે અજાણે પણ શું કરે છે, સર્વજ્ઞને ભજે છે. તો એને અન્યમતમાંથી પરમાર્થ કાઢ્યો. એટલી બધી ગુણ દ્રષ્ટિ, આનું નામ ગુણ દ્રષ્ટિ, આનું નામ જ ગુણ દ્રષ્ટિ, કે ગમે ત્યાંથી ગુણ પકડવો, આત્મકલ્યાણ થાય એ વાત પકડવું, એનું નામ ગુણ દ્રષ્ટિ. દોષ દ્રષ્ટિ તો અનાદિની જીવની છે, પછી કોઈ વાર તીવ્ર થાય ને કોઈ વાર મંદ થાય, પણ ગુણ દ્રષ્ટિ કેળવવી એ એક અપૂર્વ આત્મકલ્યાણનું સાધન છે એમ સમજવા જેવું છે. અને એ રૂપાળુદેવમાં એ વિષય ફેન્ટાસ્ટિક જોવા મળે છે, અસાધારણ જોવા મળે. ઓગ સંજ્ઞામાં એવું છે કે કાં તો બુદ્ધિ ચલાવે નહીં, અને કાં તો બુદ્ધિ ચલાવે પણ એનો પ્રયોગ કરે નહીં, બે યોગ સંજ્ઞામાં જાય છે. જેમ કે સંપ્રદાયમાં બધા તપની ક્રિયાઓ કરે છે, કોઈ 15 દિનના ઉપવાસ કરે, કોઈ મહિનાના કરે, યોગ સંજ્ઞાએ કરે છે. અને આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ જ્ઞાની પુરુષના વચનોના માધ્યમથી કરીએ છીએ, અને એમાં બુદ્ધિ પણ લગાવીએ છીએ કે આમાં ન્યાય શું છે, આમાં અન્યાય શું છે, આમાં લોજિક, આમાં દ્રવ્યાનું યોગ શું છે અને કરુણાનું યોગ શું છે, આની અંદર અધ્યાત્મ શું છે, શું વિજ્ઞાન શું છે, એમ બધા આપણે બુદ્ધિથી બધા પડખેથી વિચાર કરીએ. પણ જો પ્રેક્ટિસ અને પ્રયોગ એ વાત ચડીને આપણે સમજ્યા ન હોય તો એ બુદ્ધિપૂર્વક ચારે પડખેથી સમજેલી વાત ઓગ સંજ્ઞામાં જાય છે. આ ઓગ સંજ્ઞાની ઉત્કૃષ્ટ મર્યાદા આ છે. હવે મોટા ભાગે બુદ્ધિ લગાવીને વિષય સ્પષ્ટ સમજ્યો હોય એને એમ જ લાગે કે હું ઓગ સંજ્ઞામાં નથી, જે સમજા વગર ક્રિયા કરે છે એ બધા ઓગ સંજ્ઞામાં છે, હું નથી. પણ એ યોગ સંજ્ઞામાં છે, જ્ઞાનીની દ્રષ્ટિએ પ્રયોગથી પરિણમનથી વાતને સમજવી જોઈએ, અને એને અનુભવ પદ્ધતિ કહે છે. અને અનુભવ પદ્ધતિથી જ સ્વાનુભૂતિનો માર્ગ પ્રાપ્ત થાય છે, બીજી કોઈ પદ્ધતિ આમાં સાચી સારી યોગ્ય પદ્ધતિ છે જ નહીં. હા, પણ ઓગ સંજ્ઞામાં હોય અને પરિણમન કરે તો જુદી વાત છે, પ્રેક્ટિસ કરે તો જુદી વાત છે, નહીંતર ઓગ સંજ્ઞામાં જાય. હું નાયક છું પણ ઓગ સંજ્ઞામાં જાય જો પ્રયોગ એ ન થયો. તો કૃપાળુદેવ તો આજ્ઞા જ કરી છે કે નિશ્ચય નિશ્ચય સ્વરૂપની વાત કરવી હોય તો તદ યોગ્ય ભાવના ને પુરુષાર્થ સિવાય કરવી જ નહીં. આંશિક પણ તદ યોગ્ય ભાવના ને પુરુષાર્થ હોવો ઘટે છે, નહીંતર સ્વચ્છંદ થશે, કલ્પના થશે અને માર્ગ આખો બદલાઈ જશે. ભોગ સંજ્ઞામાં આખો રસ્તો બદલાઈ જશે, એવું થશે. તમારી ચર્ચા બહુ સારી કરી છે આ પેરેગ્રાફમાં. આપણે કાલના સ્વાધ્યાયમાં જોઈશું.
Thank you.